સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 175, પ્રસારણ તારીખ 8 જુલાઈ 2010. નમસ્તે ખેડૂત ભાઈઓ બહેનો, હવે તો ખુશ ને? આવ્યો ત્યારે કેવો વરસાદ આવ્યો! વરાપ આવતા હજી ઓછામાં ઓછા 2 દિવસ તો લાગશે, એટલે એ પહેલા બિયારણ ને પટ આપીને તૈયાર જ રાખજો.
બિયારણ ને માવજત તારવાની બાબતમાં કેવું ના પડે ઉમાબુન, એ નમસ્તે તમને અને બધો ખેડૂત ભાઈઓ બુનો ને.
આવો આવો પશા ભાઈ, નમસ્તે. આવો બેન, નમસ્તે.
નમસ્તે ભાભી.
આવો આવો બેસો. પશા ભાઈ, આ બેન તમારી સાથે છે? મેં ઓળખ્યા નહીં એમને. ડીએસસી અને સજ્જતા સંઘની ખેડૂત સભામાં ક્યારે જોયા નથી. હા
શી જુઓ, ચોય કદી આયા હોય તો હજુ કે હું તમને ઓળખાણ કરાવ. જો આ તમાર ભાભી ખરાક નહીં?
હા ચંપા ભાભી.
બસ ઈયો ના ભાઈના બા બાપુજી નું બીજા નંબર નું ફૂલ, પેલો ચંપો મજબૂત અને આ નાજુ ગુલાબ.
ચંપા ભાભી ના ભાઈ એટલે કે તમારા સાળા મહેશભાઈ અને એમના બા બાપુજી એટલે કે તમારા સાસુ સસરા
ગુચવાયા
ગુચવા એમના દીકરી. હા હવે સમજી. અહો એમ કોને કે તમારા સાળી છે?
સમજાયું. ખેતી બહુ રસ છે બોલો. એટલે તો શું થયું ખબર છે, ખેતીવાડી નું જ ભણી અને હવે અમાર ગામ માં શિક્ષિકા બની જા છે. પેલું શું કે છે, વિદ્યા
સહાયક.
એજ એટલે મી કહ્યું કે ભાઈ એક પંથ ને દોકાન છોકરાઓ ભણશી અને ગામના ખેડૂતોને ખેતીમાં સલાહ મળશી.
પછી ભાઈ ડીએસસી અને સજ્જતા સંઘ તો એમ જ ઈચ્છે છે કે દરેક ગામમાં આવા ખેતીના જાણકાર એક કે એક યુવાન ભાઈ કે બેન તૈયાર થઈ જાય અને ખેડૂતોને જયારે જોઈએ ત્યારે તત્કાળ સલાહ મળી રહે.
વાહ માબુન, એવી સવર્થતા તો હજી વર્ષો લાગશે. પણ હાલ તો શું છે કે વરસાદ થયા પછી 4-5 દાડામાં જોવા મળતી પેલી લાંબા વાળ વાળી ઈયળો અને સફેદ ઘઈણ ને કાબુમાં લેવા શું કરવું એની અને ડોંગરની રોપણી વખતે શું ધ્યાન રાખવું ને એની વાત કરો હેડો.
પણ આ ડાંગર ના તો ફૂગથી થતા સુકારા અને મૂળના સડા જેવા રોગથી પણ બચાવવી જોઈએ.
સાચી વાત છે બેન, એ માટે ટ્રાયકોડરમા સજીવ ફૂગનાશક અને મેન્કોઝેબ કે કાર્બનડેઝિમના મિશ્રણનો છંટકાવ કરવાનું કહીએ છીએ.
એ તો બરાબર છે, પણ 1% મૂળ થૂથુ વાળું બોરડો મિશ્રણ તો આપણે જાતે જ બનાવી શકીએ, તો એ હારું ના કહેવાય?
ભાઈ હારું તો કહેવાતું હશે, પણ એમાં મહેનત કેટલી બધી કરવી પડે વાત કરો છો.
હવે મહેનત શું પડવાની હે, આ બોરડો મિશ્રણ તો જલ્દી બની જાય અને સસ્તું કેટલું પડે ખરું ને ઉમા ભાભી?
હા સાચી વાત છે ગુલાબબેન તમારી, એ બનાવતી વખતે થોડી કાળજી રાખવી પડે. એક કામ કરો, તમે અને બધા ખેડૂત ભાઈઓ બહેનો એ બનાવવાની રીત લખી લો.
ભાભી હું એ રીત ટૂંકમાં કહું?
હા હા તમારે જ કહેવાની છે. પછી ભાઈ તૈયાર છો ને?
ઓવો એકદમ તૈયાર. બોલો મેડમ, પહેલો કઈ કઈ વસ્તુ જોઈએ એની વાત માંડો હેડો.
જો બોરડો મિશ્રણ બનાવવા 1 કિલોગ્રામ મોરથુથું,
1 કિલોગ્રામ મોરથુથું,
1 કિલોગ્રામ કળી ચૂનો,
1 કિલોગ્રામ કળી ચૂનો
અને 100 લિટર પાણી જોઈએ.
100 લિટર પાણી જોઈએ હેડો, લઈ લીધા. પછી શું કરવાનું કહો?
પછી કા તો પ્લાસ્ટિક ના મોટા ટબ કે માટીની નાંદ જેવા 3 મોટા વાહન લેવાના.
જેમ પિત્તળ સ્ટીલ કે ટીનો ના ચાલે?
ના પાછા ભાઈ, બોરડો મિશ્રણ બનાવવામાં મોર થૂથું અને કળી ચૂના વચ્ચે રાસાયણિક ક્રિયા થતી હોવાથી કોઈ પણ સંજોગોમાં ધાતુનું વાસણ તો નહીં જ વાપરવાનું.
સમજાય જો. પછી આગળ આગળ શું કરવાનું કહો હેડો.
હા પછી પેલું 100 લિટર પાણી અર્ધું અર્ધું 2 વાહણમાં ભરવાનું. 1 વાહણમાં મોર થૂથું ઓગાળવાનું અને બીજા વાહણમાં કળી ચૂનો ઓગાળવાનો. બંને બરાબર ઓગળી જાય એટલે બંને માંથી થોડું થોડું દ્રાવણ લઈ અને ત્રીજા વાસણમાં ધીમે ધીમે રેડતા જવાનું અને લાકડાના દંડા થી હલાવતા જવાનું.
બંને એક અંકાતે ભમ દઈને ભેળવી દઈએ તો ના ચાલે?
ના પછા ભાઈ, એમ ઉતાવળા ના થાવ, સાંભળો એવું કેમ કરવાનું. ગુલાબબેન કહો જોઈએ.
છેવટે 1/2 ડોલ જેટલું મૂળ થૂથું વાળું અને 1/2 ડોલ ચૂના વાળું પાણી અલગ અલગ રહેવા દેવાનું.
બરાબર. પછી
પેલા બંને દ્રાવણ ભેળવેલા છે ને એ દ્રાવણ માં એકાદ ચરકાટ વાળું ચપ્પુ કે એવી લોખંડ ની સ્વચ્છ વસ્તુ એક મિનિટ માટે એમાં બોળી રાખવાની.
સમજી જ, એટલે લોખંડ નો પાવર એમાં આવી જાય.
વળી ઉતાવળા થયા. પુરુષ સાંભળો તો ખરા, મોરથૂથું અને ચૂના નું પ્રમાણ યોગ્ય છે એ ચકાસવા અંદર લોખંડ ની વસ્તુ બોળી રાખવાની છે, એનો પાવર મેળવવા નહીં, ખરું ને ગુલાબેન?
હા ભાભી, એવું જ છે. ચપ્પુ કે લોખંડ નો ટુકડો બહાર કાઢીએ અને એના પર જો લાલ રંગની જાય જોવા મળે તો મોરથૂથું વધારે પ્રમાણમાં છે એમ ગણાય, એટલે એમાં થોડું ચૂનાનું પાણી ઉમેરવાનું.
ટૂંકમાં પેલી ચળકાટ વાળી લોખંડ ની વસ્તુ કે છરી પર લાલ જોય ના દેખાય તો લગડ ચૂનાનું પાણી રીડતા જ જવાનું, રીડતા જ જવાનું. અને લોખંડ ની વસ્તુ એક મિનિટ માં રાખી મૂકીએ તો પણ લાલ થવી ના જોઈએ, બરાબર? સમજી?
આવા તાજા બોરડો મિશ્રણ માં ડાંગર ના ધરું નો મૂળ તરફ નો ભાગ એક બે કલાક ડૂબેલો રહેવા દઈ પછી જ જરૂરી ખાતર આપીને તૈયાર કરેલા ક્યારામાં ડાંગરના ધરૂની રોપણી કરવાની, એટલે ફૂગથી થતા રોગ ના થાય.
એટલે આ ભાઈ આ બધી વાતો માડી પણ ઘાબ મારાની ઈયળની તો વાત જ ના આવી, એનો શું ઉપાય કરવાનું એ તો કહો.
એ હું તમને સમજાવું. જુઓ, ઘાબ મારાની ઈયળનું ફુદ્દું મોટા ભાગે ડાંગરના ધરૂના પાનની ટોચ ઉપર જ ઝીણા ઈંડા મૂકે છે.
સાચું.
એટલે એક ઉપાય એ કરવાનો કે નાની કાતર લઈને ધરુના પાનની એકાદ ઇંચ જેટલી ટોચ જ કાપી
નાખવાની.
હા, એટલે મોટા ભાગના ઈંડાનો તો નાશ થઈ જશે.
એટલે જબરું આ ઉપાય તો હારો મારો. હવે મને એ કહો કે પોનાની ટોચ કાપી નાખ્યા પછી જો ઈયળો બચી જઈ તો ઈયળો કાબુમાં લેવા શું કરવાનું?
પછી ભાઈ, બધા ખેડૂત મિત્રોને આપણે ઘણી વાર કહ્યું છે કે કોઈ પણ પાકમાં ગાબ મારાની ઈયળને કાબુમાં લેવા બે જ દાણાદાર દવા છે, કારટેપ 4% અથવા ફોરેટ 10%.
ફોરેટ,
બરાબર. હવે કારટેપ એકરે 7 કિલોગ્રામ જોઈએ અને ફોરેટ હોય તો એ 5 કિલોગ્રામ જોઈએ. જરૂર પડે તો કોરી રેતીમાં મેળવીને બે માંથી એક દવા રોપણી પછી વેરી દેવાની, એટલે ગાબમારાની ઈયળ નહીં થાય.
ભાભી, ડાંગરની રોપણી વખતે લેવાતી કાળજીની વાત તો થઈ ગઈ, પણ મેં છાપામાં વાંચ્યું તું કે વરસાદ પછી એક અઠવાડિયામાં જ પેલી મોટા વાળ વાળી ઈયળ અને ઘણ તથા વ્હાઇટ ગ્રબ નો ઉપદ્રવ થાય છે, તો એને કાબુમાં શી રીતે લઈ શકાય?
ગુલાબબેન, આ ત્રણેય જીવાતો અને મિલીબગ જેવી હઠીલી જીવાતને કાબુમાં લેવા ખરેખર તો વાવણી પહેલાથી જ ઉપાય શરૂ કરી દેવો જોઈએ.
કશું વાયા વગર ખુલ્લી જમીનમાં
ના. હવે શેઢા પાડે આ જીવાતના ઈંડા કે ઈયળો હોય છે, એટલે પહેલું તો શેઢા પાડા સાફ કરવાના અને જે કોઈ ઝાડા ઝાકરા હોય એના પર પણ વાવણી પહેલા એક છંટકાવ ક્વિનાલ ફોસ કે ક્લોરપાયરીફોસ નો કરી દેવાનો.
હા, એમાં જો ક્વિનાલ ફોસ લઈએ તો 15 લિટર ના પંપ માં 50 મિલીલીટર અને ક્લોરપાયરીફોસ લઈએ તો પંપ દીઠ 60 મિલીલીટર લેવાની, ખરું ને ભાભી?
હા, ખરી વાત છે. પછી ભાઈ, જે વિસ્તારમાં આ વાળવાળી ઈયળનો ઉપદ્રવ થતો હોય એ વિસ્તારના ખેડૂત મિત્રોને મારે ખાસ કહેવાનું છે, વરસાદ પછી 4-5 દિવસમાં જ ઈંડા કે નાની અવસ્થાની ઈયળ હોય ત્યારે જ આ બેમાંથી એક દવાનો છંટકાવ કરી નાખવાનો. વળી એમાં ડિટર્જન્ટ પાવડરનું પાણી કે એવો જીવાત અને પાન પર દવા ચોંટી જાય એવો ચીકણો પદાર્થ પણ મેળવવાનો.
સાચી વાત છે, નહીતર દવા છોંટો કે તરત આમ શરર દઈને દવા નેચે લસરી જાય અને જીવાત ને કશું ન થાય.
હા, એટલે આપણી મહેનત અને પૈસા પાણીમાં જાય.
એટલે ભાઈ, પૈસા પાણીમાં જાય એ તો હવેના સમયમાં જરાય પોહાય એમ છે જ નહીં, પણ તમાર ભાઈ મહેશ નો ફોન હતો કે ભાઈ કપાસની ટોચો સુકાય છે અને મગફળીમાં ઉગશુક ને લીધે ખાલા પડ્યા છે, તો એનું શું કરવું?
પાછા ભાઈ, એ તો વચ્ચે સખત ગરમી હતી ને એટલે કુમળા છોડની ટોચો બળી જતી હતી, હવે એવું નહીં થાય.
ભાભી, એવું તો મોટા મોટા ઝાડમાં બનેલું, તો એનું શું કારણ હશે?
એનું કારણ એ છે કે સામાન્ય વરસાદ પછી જો ઉનાળા જેવી જ 43-44 ડિગ્રી સેલ્સિયસ ગરમી પડે તો જમીનમાંથી પણ ઉલટાની વધારે ગરમી બહાર ફેંકાય છે, એટલે છોડ અને ઝાડની ટોચો સુકાય છે. પણ જેમણે કપાસ કે મગફળી મોડા વાવ્યા હોય એ સીધું બિયારણ મૂકીને ખાલા પૂરી શકે છે.
એ તો બધું સાચું, પણ એનો સુકારો થોડો રોકાય
ના, એ માટે કાં તો વાવણી વખતે ખાતરની સાથે એકરે 400 કિલોગ્રામ લીંબોળી કે એરંડીના ખોળનો ભૂકો જમીનમાં આપ્યો હોય અને ભેજવાળું હવામાન હોય ત્યારે જ 1.5 કિલોગ્રામ ટ્રાયકોડરમાં એરંડીના 300 કિલોગ્રામ ખોળમાં ભેળવીને વાવતા પહેલા ચાસમાં ભર્યું હોય તો જ કુદરતી રીતે એનો અટકાવ થઈ શકે છે.
પણ ભાભી, હવે તો મગફળી મોટી થઈ ગઈ હોય, હવે તો કાર્બેન્ડેઝિમ 50% દવા 15 લિટરના પંપમાં 7-8 ગ્રામ મેળવી ને છાંટવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
સાચી વાત છે તમારી. પછી ભાઈ, મગફળીનો પાક 5 અઠવાડિયાનો એટલે કે 35 દિવસનો થાય ત્યારે કાર્બેન્ડેઝિમના દ્રાવણનો પહેલો અને તેના પછી 12-15 દિવસે બીજો છંટકાવ કરીએ તો જ ઉગસુક અને પાનના ટીકાનો રોગ કાબુમાં આવી શકે છે. એટલે જાગતું તો રહેવું જ પડશે.
ઉમાબુન, મને તો એવું જ લાગે છે કે જ્યાં સુધી ખેડૂત છે ત્યાં સુધી ખેતી છે અને ખેતી છે ત્યાં સુધી પ્રશ્નો ઉભા જ રહેવાના છે.
પશા ભાઈ, એ પ્રશ્નોના ઉકેલ માટે તો DSC અને સજ્જતા સંઘે પોતાના આગવા અવાજ ઓટલાની સેવા ઉભી કરી છે. આજે મારે બધા ખેડૂત ભાઈઓ બહેનોને એ જ કહેવું છે
કે ભાઈ, તમારો ખેતીને લગતો ગમે તે પ્રશ્ન હોય, ફટ લઈ અને DSC ના અવાજ ઓટલાનો નંબર 0-79-30-14-2000 એટલે કે બગડાની પાછળ 3 મીંડા એ જોડીને તમારા જ અવાજમાં રેકોર્ડ કરાવી દેવાનો ધડાક દઈ.
પાછા ભાઈ વળી પાછા ઉતાવળા થયા.
હાય હાય,
પ્રશ્ન કે મૂંઝવણ તો રેકોર્ડ કરાવવાના છે, પણ દર ગુરુવારે આપણે અહીં પૂછીએ છીએ એ ઇનામી સવાલનો જવાબ પણ અવાજ ઓટલા પર જ રેકોર્ડ કરાવવાનો.
કેમ, એનું વળી શું કારણ?
ગુલાબબેન, અહીં DSC નો એક જ નંબર છે અને એક જ લાઈન છે, જયારે અવાજ ઓટલા માટે તો આજે નંબર છે કે 0-79-30-14-2000. આ નંબરની પૂરી 30 લાઈનો છે. કેટલી?
30.
વાહ વાહ, એટલે કોઈને જવાબ રેકોર્ડ કરાવવા રાજ ના જોવી પડે. વાહ વાહ.
અને એક બીજા ખુશ ખબર, આ ચોમાસાની સીઝનમાં ઓછામાં ઓછા ખર્ચે સજીવ અને કુદરતી ઉપાયો કરીને જે કોઈ પણ પાક લેશે તેમને જેણે ચાત્ર નવો ચીલો વિભાગ હેઠળ ખાસ ઇનામ આપવામાં આવશે.
વાહ 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 વાહ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. તો તો કેટલા લોકો ઇનામ જીતી જશે બોલો.
પણ પાછા ભાઈ, એ માટે વાવણી વખતથી ખર્ચની નોંધ રાખીને છેવટે આપણને એ વિગતો લખીને મોકલી આપવી પડશે. એટલે કે ખાતર, બિયારણ, દવા, મજૂરી અને પાણીનો કેટલો ખર્ચ થયો, રોગ અને જીવાત રોકવા તેમણે શું કર્યું વગેરે, અને છેવટે કેટલી ઉપજ મળી તથા કેટલો વધારો બચ્યો.
વાહ ભાઈ વાહ, એ તો વધારે સારું. લ્યો, ઉપજ એ અમારી, ઇનામે અમારું.
અલ્યા, પણ હાલ તો આજનો સવાલ પૂછો એટલે બધા અવાજ ઓટલા પર રેકોર્ડ કરાવવા લાગે.
હા પરેશભાઈ, આજનો બરાબર 175મી કડીનો સવાલ મોકલી જ આપ્યો છે.
તો ભાઈઓ બહેનો, સવાલ એ છે કે DSC ના અવાજ ઓટલાનો નવો ટેલિફોન નંબર કયો?
ભાઈ સવાલ બરાબર લખી લીધો, DSC ના અવાજ ઓટલાનો નવો ટેલિફોન નંબર કયો?
તો જોડી દો 0-79.
એ પેપર ના ફોડી દો ઉમાબુલ.
આ તો જવાબ છે નહીં, અને રેકોર્ડ કરાવી દો તમારો જવાબ. એટલે 176મા કાર્યક્રમમાં સાચો જવાબ આપનારામાંથી, ખેતીને લગતા ઉપયોગી સાહિત્યનું ઇનામ જીતનારામાંથી, ડ્રોમાં ઇનામ જીતનારા આ મિત્રોની જેમ તમારું નામ પણ પસંદ થઈ જાય. લો, તમે બંને આ નામ જાહેર કરો.
હા તો ભાઈઓન બુનો, પહેલા વિજેતા છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગામ ગોલવી ગોળિયાના લીલાબેન અણદાભાઈ ચૌધરી,
અને બીજા વિજેતા છે જામનગરના ભાવેશભાઈ જોશી.
મિત્રો, તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. બાકીના તમામ મિત્રોને એટલું જ કહેવાનું કે આપણે ખેતીને લગતા જ્ઞાનને ખેતર સુધી પહોંચાડીએ અને તેનો પૂરો લાભ લઈએ.
હાચી વાત, અને બીજી કશી અમુજણ હોય ને ભાઈ તો અબાજ ઓટલામાં રેકોર્ડ કરાવી દેવાની, નહી તો ટપાલ લખી નાખવાની. સરનામું તો બધાને પાસે છે જ. સજ્જતાનો સંઘ, લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો સંદેશ એક જ છે, જાગો અને તમારી ખેતી સમૃદ્ધ બનાવો.
અને હવે તો મારો વાલોજી એ બરાબર આવ્યો છે, એટલે આળસ છોડી હારા કામમાં લાગી જજો અને સુખી થજો.
બસ એટલી ભલામણ સાથે અત્યારે કહી દઈએ,
નમસ્તે આવજો.